પ્રભુના વચનો આપણે વાંચીએ અથવા સાંભળીએ. માર્કની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 1-9 કલમો ઋષભાઈ વાંચો. ગોસ્પલ એકોર્ડિંગ ટુ માર્ક ચેપ્ટર 14 રીડિંગ વર્સીસ 1-9.
પ્રભુનું વચન આજે આપણને આ પ્રમાણે કહે છે, હવે 2 દહાડા પછી પાસ્ખા તથા 2 ખમીર રોટલીનું પર્વ હતું અને કેવી રીતે તેને દગાથી પકડીને મારી નાખવો એ વિશે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતા હતા, કેમ કે તેઓએ કહ્યું કે પર્વમાં નહીં રખીને લોકોનું હુલ્લડ થાય. અને જ્યારે તે બેથાનિયામાં સિમોન કોઢિયાના ઘરમાં હતો અને ખાવા બેઠો હતો ત્યારે એક સ્ત્રી જટામાસીના અતિ મૂલ્યવાન અત્તરની ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી અને એ ડબ્બી ભાંગીને તેણે તેના માથા પર તે રેડ્યું. પણ કેટલાય પોતાના મનમાં નારાજ થઈને કહેવા લાગ્યા કે અત્તરનો આવી રીતે બગાડ શા માટે કર્યો, કેમ કે એ અત્તર 300 દિનાર કરતાં વધારે કિંમતે વેચી શકાત ને દરિદ્રીઓને અપાત. અને તેઓએ તેની વિરુદ્ધ કચકચ કરી, પણ ઈસુએ તેઓને કહ્યું કે એને રહેવા દો, એને કેમ સતાવો છો, એણે મારા પ્રત્યે ભલું કામ કર્યું છે, કેમ કે દરિદ્રીઓ સદા તમારી સાથે છે ને તમે ચાહો ત્યારે તમે તેઓનું ભલું કરી શકો છો, પણ હું સદા તમારી સાથે નથી. જે તેનાથી બની શક્યું તે તેણે કર્યું છે. દફનને સારું અગાઉથી તેણે મારા શરીરને અત્તર ચોળ્યું છે. વળી હું તમને ખચિત કહું છું કે આખા જગતમાં જ્યાં કહીં સુવાર્તા પ્રગટ કરાશે ત્યાં આ સ્ત્રીએ જે કર્યું છે તે એની યાદગીરીમાં કહેવામાં આવશે. આમેન.
સૌથી પ્રથમ તો તમારા બધાનો ખાસ આભાર માનીએ છીએ, કારણ કે આટલી બધી ઠંડી અને વરસાદ ને આવું વાતાવરણ હોવા છતાં તમે દૂર દૂરથી પણ ચર્ચમાં આવો છો અને સંગતમાં ભાગ લો છો. પ્રભુના નામની સ્તુતિ કરીએ છીએ. આજનો જે મારો વિષય છે એ તો અતિ મૂલ્યવાન અત્તર અથવા સુગંધી દ્રવ્ય જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દફનને સારું અગાઉથી ચોળવામાં આવ્યું તેની વાત જે હમણાં આપણે માર્કની લખેલી સુવાર્તાના 14મા અધ્યાયમાં વાંચી. પિંકેશ છે, હાજર છે પિંકેશ? મેં પિંકેશને કહું કે થોડુંક છાંટી બતાવો તો જરા ફિઝિકલી ખ્યાલ આવે, સુગંધી આવે. થેન્ક યુ. હવે આ દિવસોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ અગાઉ જે બનાવો બન્યા તેના સંબંધી આપણે વિચારી રહ્યા છીએ અને તેમાંનો આ એક અગત્યનો બનાવ કે જે બેથાન્યામાં સિમોનના ઘરમાં બન્યો તેનું વર્ણન અહીંયા આગળ આપણે માર્કની સુવાર્તામાં વાંચ્યું. આ અગત્યનો બનાવ છે માટે 4-4 સુવાર્તિકો એની નોંધ લે છે, માથી, માર્ક, લુક અને યોહાન. જો તમે ઘેર જઈને જોશો તો 4-4 સુવાર્તા, માથીની સુવાર્તાના 26મા અધ્યાયમાં 1-13 કલમમાં, માર્કની સુવાર્તા હમણાં વાંચી 14મો અધ્યાય 1-9 કલમ, લુકની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય અને 36-50 કલમ અને યોહાનની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને 1-8 કલમમાં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. જૂના કરારના સમયમાં પણ અત્તર કે ખુશ્બુનો ઉપયોગ થતો આવ્યો છે. આ સભા શિક્ષક છે ને એ બહુ શોખીન માણસ હતો અને એ સભા શિક્ષક 9 અને 8માં એવી સલાહ આપે છે કે તારા માથાને અત્તરની ખોટ પડવાનો દે. અને આપણને બધાને સેન્ટ કે ફ્રેગરન્સ 71 ગમે છે. હું માનું છું કે તમે લોકો અહીં આવ્યા હશો ત્યારે પણ થોડું સ્પ્રે કરીને આવ્યા છો. અમારા ફેમિલીમાં ઓલિવર બેન બહુ ગમે છે, એમાં જો ખાસ કરીને ઇન્ડિયા જાય તો સ્પેશિયલ બોટલ સાથે હોય. રવિવારે હું ખાસ સ્પ્રે નાખું છું કારણ કે વર્ષા મને હગ કરે છે. પણ આપણે બધા જ આ પરફ્યુમ્સનો ઉપયોગ કરીએ છીએ. પણ હું એક તમને સિક્રેટ જણાવું બાઇબલનું કે પ્રભુને પણ અત્તર બહુ ગમે છે. જ્યારે જળ પ્રલય થયો અને દુષ્ટ લોકોનો, પૃથ્વી પરના બધા જ મોટાભાગના લોકોનો પ્રભુએ પાણીથી નાશ કર્યો, અને નૂહ અને તેનું કુટુંબ અને જે પક્ષીઓ અને પ્રાણીઓ પ્રભુએ બચાવ્યા હતા તે બહાર નીકળ્યા, ત્યારે સૌથી પ્રથમ કામ નૂહે જે કર્યું તે વેદી બાંધી અને યજ્ઞ કર્યો. અને એ યજ્ઞ કર્યો ત્યારે શાસ્ત્રમાં એવી નોંધ લેવામાં આવી છે કે અને યહોવાને તેની સુગંધ આવી. જો ઉત્પત્તિનું પુસ્તક તેનો 8મો અધ્યાય 20 અને 21 કલમ તમે જોશો, ઉત્પત્તિનું પુસ્તક 8મો અધ્યાય. હરીશભાઈ વાંચશો 20 અને 21. એટલે સુધી અને યહોવાને તેની સુગંધ આવી. જ્યારે આદમની ઉત્પત્તિ કરી ત્યારે શ્વાસ ફૂંકેલો પ્રભુએ, પરંતુ જ્યારે નૂહને એનું કુટુંબ બહાર નીકળ્યું અને જ્યારે વેદી બાંધી અને ધૂપ આકાશમાં ગયો અને યહોવાને તેની સુગંધ આવી, ત્યારે પ્રભુએ આવું કંઈ કર્યું હશે, પ્રભુને પણ આ ગમે છે. જૂના કરારમાં આપણે વાંચીએ છીએ કે જ્યારે ઈશ્વરનું ભજન કરવામાં આવતું હતું ત્યારે સુગંધિત દ્રવ્યોનો ખાસ ઉપયોગ કરવામાં આવતો હતો, અને એમાં પણ ખાસ કરીને મુલાકાત મંડપમાં જ્યાં પ્રભુની હાજરી ઉતરી આવતી હતી ત્યાં પ્રભુએ ખાસ સૂચના આપી હતી કે આ પ્રકારના દ્રવ્યોનો આ રીતે તમારે મિશ્રણ કરવું અને ત્યાં હું તને મળીશ ને તારી સાથે વાત કરીશ. સાક્ષ્ય કોષની આગળ આ ધૂપ ચઢાવવામાં આવતો હતો. જો તમે નિર્ગમનનું પુસ્તક તેનો 30મો અધ્યાય અને 34 અને 35 કલમ જુઓ, નિર્ગમન કોઈ વાંચશો 30, 34 અને 35. હરીશભાઈ વાંચશો. આ ચાર ખાસ ઇન્ગ્રેડિયન્ટ્સ, ખાસ દ્રવ્યો વાપરવામાં આવતા હતા, નાટાફ, શહેલેથ, હેબલના અને લોબાણ. એને સરખા પ્રમાણમાં લેવામાં આવતું હતું અને એને મિશ્ર કરવામાં આવતું હતું, અને સાથે થોડું મીઠું તો નાખવાનું મીઠાના પટથી એને ખાસ તૈયાર કરવામાં આવતું હતું, અને એ સાક્ષ્ય કોષની આગળ મૂકવામાં આવતું હતું. અને પ્રભુએ પાછી બીજી એક સૂચના આપેલી કે આ જે હું તમને કહું છું એ ફક્ત મારા મંદિરમાં મારા મંડપમાં જ્યારે તમે આવો ત્યારે જ એ રીતે એનો ઉપયોગ કરવાનો. એટલે ચર્ચમાંથી મંડળીમાંથી જમાતમાંથી બીજો કોઈ આવું મિશ્રણ કરી શકે નહીં અને બનાવાય નહીં. જો તમે 36, 37, 38 કલમ જુઓ ફરી એ જ અધ્યાય.
તેના જેવો જે કોઈ સુંઘવાને માટે બનાવે તે તેના સમાજમાંથી અલગ રહે.
આ સ્પેશિયલ હતું અને સ્પેશિયલ પર્પઝ માટે હતું અને ફક્ત ઈશ્વરને માટે જ હતું. એટલે કોઈ બીજી વ્યક્તિ આવી રીતે મિશ્રણ કરી શકે નહીં, બનાવી શકે નહીં. પણ જો કોઈ બનાવે તો એને ઈશ્વર સાથેનો સંબંધ તૂટી જાય અને એને સમાજમાંથી પણ કટ ઓફ કરવામાં આવે. એટલે આ સ્પેશિયલ મિશ્રણ ખાસ તૈયાર કરવામાં આવતું હતું. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ને ત્યારે પણ લોબાણનું અર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે વર્શિપ કરવામાં આવે છે ત્યારે પણ જૂના કરારના સમયમાં એનો ખાસ ઉપયોગ આપણે થતો જોઈએ છીએ. પ્રભુને સુગંધી ગમે છે. અને આ વિચાર, આખો જે વિચાર છે તે નવા કરારમાં પણ આપણે કન્ટિન્યુઅસ થતો જોઈએ છે, થોડા ફેરફાર સાથે. જો તમે બીજું કોરંથી બીજો અધ્યાય અને 14મી અને 15મી કલમ જુઓ. 2 Corinthians 4:14 and 15 વાંચો હરીશ ભાઈ.
પણ દેવ જે સદા અમને ખ્રિસ્તમાં વિજયવંત કરીને દોરી જાય છે અને અમારી મારફતે પોતાના જ્ઞાનનો સુવાસ દરેક સ્થળે ફેલાવે છે તેની સ્તુતિ થાવ.
પણ દેવ જે અમને ખ્રિસ્તમાં જયવાન કરીને વિજયવંત કરીને દોરી જાય છે અને પોતાને અમારી મારફતે પોતાના જ્ઞાનનો સુવાસ ફેલાવે છે તેની સ્તુતિ થાવ. અને 15મી કલમમાં કહે છે કે અમે તાણ પામનારોમાં થાય નાશ પામનારોમાં હોઈએ પણ અમે દેવની આગળ ખ્રિસ્તના સુગંધરૂપ છે. એટલે જે ઇન્ગ્રેડિયન્ટ્સ જૂના કરારમાં વાપરવામાં આવતા હતા તે નવા કરારમાં એની ઉપમા મને અને તમને આપવામાં આવી છે કે તમે જ સુગંધ છો. યુ આર ધ ફ્રેગરન્સ, યુ આર ધ પરફ્યુમ્સ, યુ આર ધ સેન્ટ્સ, તમે જ એ છો. હવે આ જે સ્ત્રી, આ જે બાઈ એ અત્તર લાવી હતી સુગંધી, જે ડબ્બીની અંદર પેક્ડ હતું, તેના સંબંધી પવિત્ર આત્માએ મને 3 બાબતો બતાવી છે એ હું તમને કહેવા માગું છું. અને તો 3 P છે. પહેલો P છે પ્રેસિયસ. એ અતિશય મૂલ્યવાન હતું, કોસ્ટલી હતું. બે સુવાર્તિકો સ્પષ્ટપણે એવું લખે છે કે અતિ મૂલ્યવાન. અને બાઇબલ અભ્યાસીઓનું એવું કહેવું છે કે આખા વર્ષની જે સેલેરી એ વખતના પ્રમાણમાં થતી હતી અને એ જે મૂલ્ય થાય એટલા મૂલ્યનું આ અત્તર આ સ્ત્રીએ વેચાતું લીધું હતું. અત્યારે આપણે 8 કલાકની જોબ કરીએ છીએ પરંતુ બાઇબલના સમયમાં 10 કલાકની જોબ હતી. એટલે જો 10 કલાક પછી જો તમે જોબ કરો તો એ ઓવરટાઈમમાં ગણાય, પણ 10 કલાક સુધી તો રેગ્યુલર પે મળે. એ વખતે સખત પરિશ્રમ ને સખત મહેનતના પરિણામ રૂપે જે પૈસા ભેગા કર્યા હશે અને આખા વર્ષનું સેલરી, એટલે જ્યારે તમારી પાસે W-2 ફોર્મ આવે છે ટેક્સ માટે ભરવા માટે, ત્યારે જે છેલ્લી ફિગર હોય છે ગ્રોસ ઇન્કમ, કે આખા વર્ષનું તમે જે કેટલું જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં તમે કમાયા એ રકમ, એ આખી રકમનું અતિશય મૂલ્યવાન અત્તર તે પ્રભુ ઈસુના માથા ઉપર રેડી દેવામાં આવ્યું. આપણે અત્તર છે, આપણે ફ્રેગરન્સ છે, અને એ વાત આપણને પ્રેરિતોના કૃત્યમાં પણ બીજી રીતે જોવા મળે છે. આપણી સખત કિંમત આંકવામાં આવી છે, આપણને ખરીદવામાં આવ્યા છે, આપણા માટે લોહી વેવડાવવામાં આવ્યું છે, અને એનો અર્થ કે વી આર કોસ્ટલી. યુ આર નોટ ઓર્ડિનરી પીપલ, યુ આર એક્સ્ટ્રા ઓર્ડિનરી પીપલ, યુ આર કોસ્ટલી પીપલ. આની સખત કિંમત વધસ્તંભ પર ચૂકવવામાં આવી છે. પ્રેરિતોના કૃત્ય 20મો અધ્યાય અને 28મી કલમ. દેવની જે મંડળી તેણે પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો. મારા અને તમારા માટે બહુ ગજબની કિંમત ચૂકવવામાં આવી છે. હેબ્રી 9:22માં લખ્યું છે કે રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા માટે અને આખા જગતના માટે લોહી વહેવડાવ્યું છે. એ જ વાત પિત્તર એના પત્રમાં લખે છે. પહેલો પિત્તર 1:18-19 કલમ જુઓ તમે. પિત્તરનો પહેલો પત્ર 1:18-19 કલમ. સોના અને રૂપાથી નહીં, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન રક્તથી નિર્દોષ અને નિષ્કલંક હલવાન જેવો છે, એ મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. આ સેન્ટ કોસ્ટલી હતું, તમારી બહુ ભારે કિંમત ચૂકવવામાં આવી છે. 1 કોરિન્થી 6:20 તમે જુઓ. જુદી જુદી મંડળીઓને પાઉલ આ લખે છે. અહીંયા આગળ કોરિન્થની મંડળીને લખે છે. 1 કોરિન્થી 6:20. આપણને ખરીદવામાં આવ્યા છે, આપણી કિંમત ચૂકવવામાં આપી છે, આપણું મૂલ્ય ચૂકવવામાં આવ્યું છે, અને માટે આપણે કોસ્ટલી છે. વી આર પ્રેશિયસ, વેરી પ્રેશિયસ. તો પહેલો પી પ્રેશિયસ, બીજો પી પ્યોર, શુદ્ધ કે પવિત્ર. જો તમે માર્કની સુવાર્તાનો એ 14મો અધ્યાય જોશો તો એમાં લખેલું છે કે એ ડબ્બી છે ને ભરેલી હતી. 3 કલમ જુઓ. યસ, પણ જે મારો પહેલો પોઈન્ટ એ છે કે અત્તરની ભરેલી હતી એટલે એકદમ ફૂલ હતી, અનઓપન, એને ઓપન કરવામાં નથી આવી. ત્યાર પછી અનબ્રોકન એને એ વખતે ભાંગવામાં આવેલી, પણ એ વખતે સીલ હતી. અને અનયુઝ, બીજા કોઈના કામને માટે એ ડબ્બી વપરાઈ નહોતી, પરંતુ ફક્ત પ્રભુ ઈસુને માટે એ વાપરવામાં આવી હતી, અને એટલા માટે ઇટ ઇઝ પ્યોર. બીજી બાબત જે હરીશભાઈ કહીએ કે ભાંગવામાં આવી મીન્સ કે ફૂલ્લી આખી હતી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની હાજરીમાં અને શિષ્યોની અને જે લોકો આજુબાજુ બેઠા હતા એ ઘરમાં, એમની હાજરીમાં એ તોડવામાં આવી હતી. સીલ હતી પણ એને તોડવામાં આવી. જ્યારે આપણે આપણા પાપનો પસ્તાવો કરીને પ્રભુ ઈસુને જ્યારે આપણું જીવન સોંપીએ છીએ ત્યારે આપણે પવિત્ર બનીએ છીએ. જે વાત પિત્તર તેના પહેલા પત્રમાં આ પ્રમાણે જણાવે છે, પહેલું પિત્તર 2:5.
તેની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવને પ્રસન્ન છે એ યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજક વર્ગ થયા છો.
એ યજ્ઞો કરવાને તમે પવિત્ર યાજક વર્ગ થયા છો. 9મી કલમમાં પણ છે, પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો. મેં ના કહું કે આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી પીપલ છે. તમે તમારી સહેજ પણ તમારું મૂલ્ય ઓછું આંકશો નહીં. યુ આર ચોઝન, યુ આર સ્પેશિયલ, યુ આર કોસ્ટલી, યુ આર હોલી. અને એટલા માટે પૌલ પ્રેરિત કોરિન્થમાં જ્યારે પ્રશ્નો ઊભા થયા ત્યારે આવી સલાહ આપે છે. 2 કોરિન્થ 6:17 જુઓ તમે.
માટે તમે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાઓ એમ પ્રભુ કહે છે. મલિન વસ્તુને અળકોમાં
અશુદ્ધ બાબતો અને બીજી કેટલીક બાબતો એવી ઊભી થઈ કોરિન્થમાં, એટલે પાઉલને આવી સલાહ આપવી પડી કે તમે પોતાને અલગ રાખો, તમે પવિત્ર છો, તમે ખાસ હેતુ માટે તમને પ્રભુએ પસંદ કર્યા છે. અને વાલાઓ, એ જ હેતુ ને એ જ પસંદગી મારી અને તમારી પ્રભુએ કરી છે. અને આ જગતમાં ઘણી બધી દુષ્ટતા છે, ભૂંડાયો છે, કે જે મારા અને તમારા આત્મિક જીવનને નુકસાન કરી શકે છે. ઘણા મેગેઝિન્સ હોય છે એવા, ઘણા મૂવીઝ હોય છે, ઇન્ટરનેટ પર એવું ઘણું બધું આવતું હોય છે, ઘણી બધી બુક્સ એવી છે. સો બી કેરફુલ, ડોન્ટ ટચ ઇટ. તે તમારા આત્મિક જીવનને નુકસાન કરી શકે છે. 1 થેસલોનિકી 4:7 પાઉલ પ્રેરિત આવું લખે છે. પ્રભુ પોતે પવિત્ર છે. આપણી પાસે જે બાઇબલ છે એની પર એવું લખ્યું છે, પવિત્ર શાસ્ત્રો. આપણને જે આત્મા આપવામાં આવ્યો છે, અભિષેક કરવામાં આવ્યો છે, એ પણ પવિત્ર આત્મા. પ્રભુ કહે છે કે તમે પવિત્ર લોકો છો, અને કહે છે કે અશુદ્ધતાને સારું નહીં પણ પવિત્રતામાં તેડ્યા છે. આ જે સેન્ટ હતું તે બીજા કોઈના માટે નહીં, ફક્ત પ્રભુને માટે અલગ કરવામાં આવ્યું હતું. બીજા કોઈ માટે વાપરવામાં પણ આવ્યું નહોતું, ફક્ત પ્રભુને માટે જ એ માથા પર રેડવામાં આવ્યું. પ્યોર હતું. પ્રભુએ આપણને પવિત્ર થવા માટે પસંદ કર્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે વછેરા પર બેઠા હતા તેના માટે 2 જગ્યાએ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે તેના ઉપર કદી કોઈ માણસ બેઠું નહોતું, કોઈ એનો ઉપયોગ કર્યો નહોતો, પણ ફક્ત સેટ અપાર્ટ ફોર ધ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ, ફક્ત પ્રભુ ઈસુ માટે જ તેને જુદું કરવામાં આવ્યું હતું. અમે જ્યારે ઇઝરાયલ ગયા ને ત્યારે જે ગાઈડ હતો તે એવું કહેતો હતો કે જેમની પાસે ગધેડા હોય એવું માનવામાં આવતું હતું એ લોકો એ સમયના જમાનામાં કે એમની પાસે કાર છે, સાદી કાર છે. પણ જો કોઈની પાસે ઊંટ હોય તો એવું માનવામાં આવે કે લેક્સસ છે, કે એની કિંમત વધારે. પ્રભુ ઈસુએ યુઝ કાર ના વાપરી પણ બ્રાન્ડ ન્યૂ કાર વાપરી. પ્યોરિટી બતાવે છે, શુદ્ધતા અને પવિત્રતા, તે આપણે બીજા પોઈન્ટમાં જોઈ શકીએ છીએ. અને છેલ્લી બાબત, ત્રીજી બાબત, ત્રીજો પી, તે આ જે અત્તર હતું તે પાવરફુલ હતું. યોહાનની લખેલી સુવાર્તા 12મા અધ્યાયની 3 કલમમાં એવું લખ્યું છે કે અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી રહી, ખૂણે ખૂણે એની સુવાસ ફેલાઈ ગઈ. આ જે અત્તર છાંટો છો ને, યુ કેનોટ સી, તમને દેખાતું નથી. યુ કેનોટ હિયર, યુ કેનોટ ટચ, તમે એને કંઈ બહુ ટચ પણ કરી ન શકો. પણ કહે છે વેરી પાવરફુલ, વેરી ઇફેક્ટિવ. યુ એન્ડ અધર કેન સ્મેલ ઇટ એન્ડ એક્સપિરિયન્સ ઇટ. કોઈ વ્યક્તિ તમારાથી પાસેથી પસાર થાય તો તમને કંઈક સ્મેલ આવે, તમને ખબર પડે. જો આ ફ્રેગરન્સ અહીં મળે છે, તમે મેસીમાં જાઓ તો તમને ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફ્રેગરન્સ મળે, જે માગો એ. એના પરથી ઘણા બધાની ઓળખાણ પણ થાય કે આ વાસ હોય તો આ જ વ્યક્તિ હોય. એટલે એવી વાત છે, એ પાવરફુલ હતું. આ સાક્ષી બતાવે છે આપણી ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે આપણી જે અસર જગતની અંદર, કુટુંબની અંદર, મંડળીની અંદર, સમાજની અંદર. પહેલાંના સમયમાં આપણે જોઈએ છે કે આ શિષ્યોની સાક્ષી કેટલી ગજબની હતી. પ્રયુક્તના કૃત્યના 17મા અધ્યાયની 6 કલમમાં એવું લખ્યું છે કે જેઓએ જગતને ઉથલ પાથલ કર્યું છે તેઓ અહીં આવ્યા છે. ફક્ત 12 જ જણ હતા, ઓનલી 12 પીપલ, પણ આખા જગતને તે લોકોએ ઉથલ પાથલ કરી નાખેલું હતું. પાછળથી પાઉલનું કન્વર્ઝન થયું, સાઉલમાંથી પાઉલ બન્યો. અને એ જ્યારે વાતો લખે છે ત્યારે એક સાક્ષી જુઓ તમે, રૂમિયોનો પત્ર તેનો 1 અધ્યાય અને 8મી કલમ. રૂમી 1:8, આખા જગતમાં તમારો વિશ્વાસ જાહેર થઈ ગયો. કેટલા થોડા લોકો હતા પણ કેટલી પાવરફુલ ટેસ્ટિમની હતી. અત્યારે આપણે જોઈએ છીએ કે આપણી પાસે સુવાર્તા પ્રચાર માટેના, સુવાર્તા ફેલાવવા માટેના કેટલા બધા સાધનો છે. એ વખતે આમાંનું કોઈ જ સાધન નહોતું. નો રેડિયો, નો ટીવી, નો ઇન્ટરનેટ, નો ટેલિફોન, નો પ્રિન્ટેડ પેજીસ, નો સ્પીડી ઇન્સ્ટ્રુમેન્ટ, નો સેટેલાઇટ. આ 7માંથી એકય બાબત એ વખતે નહોતી, પણ છતાં પણ શાસ્ત્ર એવી સાબિતી આપે છે કે આખા જગતમાં એ વખતનું જે જગત હતું તેની વાત કરે છે સુવાર્તા પ્રગટ થઈ. જો આ બધું નો નો છે તો પછી સુવાર્તા આટલી સ્પીડમાં કેવી રીતે ફેલાઈ ગઈ? પિત્તળનો પડછાયો પડે અને લોકો સાજા થાય. પાઉલના વાપરેલા લુગડા જો કોઈ માંદા માણસ પર નાખવામાં આવે સાજા પણ મળે. એકવાર પિત્તર ફરતો ફરતો લોદા નામના શહેરમાં ગયો અને ત્યાં આગળ એનિયસ નામે એક માણસ હતો જે 8 વર્ષથી પક્ષઘાતથી પીડાતો હતો. આ વખતે પિત્તરે જુદી રીત વાપરી, પ્રાર્થના નહીં કરવાની, હાથે નહીં અડાડવાનો, ખાલી એટલું જ કહું કે ઈસુ ખ્રિસ્ત તને સાજો કરે છે. અને 8 વર્ષથી જે માણસ ખાટલે પડેલો હતો તે ઊભો થયો, પોતાનું બિછાનું ઉંચકીને ચાલતો થયો. પણ શાસ્ત્રમાં લખ્યું છે કે એ ચમત્કાર અને પરાક્રમને સાક્ષી જોવાથી બીજા ઘણા બધા લોકો પ્રભુ ઈસુની પાસે આવ્યા. વોટ એ ટેસ્ટિમની. આજે આપણી પાસે ઘણું બધું છે, આટલા બધા સાધનો છે, બાઇબલ કોલેજો છે, ડિગ્રીઓ અને ડિપ્લોમા અને સર્ટિફિકેટ છે. હું તો ખ્રિસ્તી બંધુ વાંચું છું, બધા ડૉક્ટર 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 ડૉક્ટર, કોઈ પેશન્ટ જ નહીં, બધા ડૉક્ટર જે ને તે. પ્રેઇઝ ધ લોર્ડ. તમે લોકો ભણો છો, ડિગ્રીઓ લો છો, જ્ઞાન મેળવો છો, સારી વાત છે, એમાં કશું ખોટું નથી અને હું એનો વિરોધી કરતો નથી. પણ પરાક્રમ ક્યાં છે? સોનું રૂપું છે પણ પરાક્રમ ક્યાં છે? પિત્તરની પાસે કઈ ડિગ્રી હતી? કહે છે કે અભણ અને અજ્ઞાન, એવું લખ્યું છે પ્રયત્ન કૃત્યમાં. પણ કીધું કે સોનું રૂપું તો અમારી પાસે નથી, પણ અમારી પાસે જે છે તે અમે તમને આપીએ છીએ. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ચાલતો હતા અને જે માણસ જીવનમાં કદી ચાલ્યો નહોતો તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો અને પ્રભુનો મહિમા થયો. આ જે ફ્રેગરન્સ કે આ સેન્ટની સુવાસ એટલે આખા વર્લ્ડમાં ફેલાઈ ગઈ હતી. બોલો, આપણને પ્રભુએ કેટલી સરસ ઉપમા આપી છે. તમે જગતનું મીઠું છો, તમે જગતનું અજવાળું છો. અહીંયા આગળ એવું કહી શકાય કે તમે ફ્રેગરન્સ છો, તમે પરફ્યુમ્સ છો. પણ શાસ્ત્રમાં એ પણ લખ્યું છે કે જો મીઠું સ્વાદ વગરનું થયું હોય તો તે સાથી ખારું કરાશે. એક જ કામમાં આવે કે એને ફેંકી દેવું પડે અને લોકો એની પર પગ મૂકીને ચાલે. માણસોના પગ તળે છુંદાયા વગર તે બીજા કોઈ જ કામનું નથી. અને એ જ પ્રમાણે અજવાળા માટે પણ બીજી એક કલમમાં એવું લખ્યું છે કે તારામાં જે અજવાળું છે તે જો અંધકારરૂપ હોય તો તે અંધકાર કેટલો મોટો. પ્રભુએ મને અને તમને સાક્ષી તરીકે, મીઠા તરીકે, અજવાળા તરીકે આ જગતમાં મૂક્યા છે. ગીતોના ગીતમાં એક બહુ સરસ વાક્ય છે, તમે ઉઘાડો ગીતોનું ગીત, તેનો 2 અધ્યાય અને 1 કલમ વાંચો. ગીતોનું ગીત 2 અધ્યાય ને 1 કલમ, પૃષ્ઠ નંબર 603. હું શારણનો ગુલાબ છું. જે નામથી આપણે ઓળખાઈએ છીએ એ નામ કેવું છે? 1 અધ્યાય ને 3 કલમ જુઓ તમે. ગીતોનું ગીત 1 અધ્યાય ને 3 કલમ. પ્રભુ ઈસુના માટે આ લખવામાં આવ્યું છે. તારા અત્તરની ખુશ્બો સારી છે, તારું નામ ચોળાયેલા અત્તર જેવું છે. આજે ડબ્બી ભાગી ગઈ હતી અને જે શરીર પર, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીર પર જે અત્તર ચોળવામાં આવેલું હતું એના જેવું આ નામ છે. જો ગીતોના ગીતમાં જે રૂપક આપવામાં આવ્યા છે ઇટ્સ અમેઝિંગ વન્ડરફુલ. અને મંડળી માટે જે શબ્દો વાપરવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે, પ્રિયતમા, પ્રાણપ્રિયા, નવોઢા, શ્રેષ્ઠ સુંદરી, હોલી, નિર્મળા, આ બધા જ શબ્દો ખ્રિસ્તી મંડળીને માટે વાપરવામાં આવે છે. પ્રીતમ તે પ્રભુ ઈસુ પોતે છે, અને પ્રિયતમા કે પ્રાણપ્રિયા તે મંડળી છે. હમણાં જ આપણે ગીતમાં ગાયું, પ્રાણ મેં મારો દીધો, રક્ત દીધું વહેવાળી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર એટલા માટે પ્રાણ આપી દીધો છે. આપણે પ્રેશિયસ છે, કોસ્ટલી છે, કિંમત ચૂકવવામાં આવી છે. આપણે પ્યોરિટી માટે, શુદ્ધતાને માટે મને ને તમને તેડું આપવામાં આવ્યું છે. અને આપણને પાવરફુલ ટેસ્ટિમની માટે જગતમાં મૂકવામાં આવ્યા છે. આપણા ઘરમાં, આપણી મંડળીમાં, નોન ક્રિશ્ચન વર્લ્ડમાં, જ્યાં આગળ આપણે નોકરીઓ કરીએ છીએ, જ્યાં આપણે અભ્યાસ કરીએ છીએ, જ્યાં આપણે મળીએ છીએ એકબીજાને, એ બધાની વચ્ચે પ્રભુએ આપણને એટલા માટે મૂક્યા છે. એ શારોનનું ગુલાબનો જો મેં સ્વીકાર કર્યો છે તો એની સુગંધ, એની પરફ્યુમ્સ તે આવ્યા વગર રહેતી નથી. અને આજે જો કોઈ એવું છે કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો નથી, જેણે પાપનો પસ્તાવો કર્યો નથી, જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીનો અનુભવ કર્યો નથી, તો આ બહુ સરસ દિવસો છે, તમે કરી શકો છો. તમે તમારા પાપનો પસ્તાવો કરો, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો, એનો સ્વીકાર કરો. અને જો તમે એમ કર્યું છે તો પ્રભુને પ્રાર્થના કરો, પ્રભુ મને પાવરફુલ વિટનેસ તરીકે જ્યાં કંઈ મૂક્યા છે ત્યાં આગળ વાપરે. પ્રાર્થના કરી. સ્વર્ગમાંના અમારા પ્રેમી પ્રભુ, તમારો આભાર માનીએ છીએ તમારા અદ્ભુત વચનોને માટે. તમે જે ભારે કિંમત અમારા માટે ચૂકવી દીધી છે જેનું વર્ણન થઈ શકે તેમ નથી, પણ અમે તમારા ઋણી છીએ. તમે અમે પવિત્રતાને માટે તેડ્યા છે કે જેથી કરીને અમે શુદ્ધ અને પવિત્ર જીવન જીવીએ. પ્રભુ તમે એમ કહ્યું કે આખા જગતમાં જઈને મારી સુવાર્તા પ્રગટ કરો, અને પ્રભુ જે ઘરમાં આ બનાવ બન્યો તેના માટે એવું લખવામાં આવ્યું છે કે આખા જગતમાં આ વાત જાહેર કરવામાં આવશે. જે ઘરમાં બન્યું તે જગતમાં કહેવામાં આવશે. પ્રભુ અમારી પ્રાર્થના છે કે આ મંડળીનો તમે એ રીતે આખા જગતને માટે ઉપયોગ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, આમેન. આપણે ઊભા થઈએ અને છેલ્લો આશીર્વાદ મેળવીશું, ને રેન્ડુ સાહેબ આશીર્વાદ માંગશે.
પ્રાર્થના કરીએ. હવે આપણે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત તમ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હો, આમેન. Thank you.